तारीख 25/5/1983 श्री परमागमसार बोल नंबर 252 ऊपर पूज्य भाई श्री शशिभाई नु भावनगर मां प्रवचन सड़ंग प्रवचन नंबर 110।
તત્વનું શ્રવણ મનન કરવા છતાં સમ્યક દર્શન કેમ થતું નથી? આવો પ્રશ્ન છે. આપના મુમુક્ષુઓ માટે આ મહત્વનો પ્રશ્ન છે કે સમ્યક દર્શનનું કારણ ગણાય છે એવું જે તત્વજ્ઞાન વિષય પ્રગતિ તત્વ અભ્યાસ શ્રવણ કરવાથી મનન કરવાથી વાંચન કરવાથી અનેક પ્રકારે તત્વનો અભ્યાસ કરવા છતાં સમ્યક દર્શન કેમ થતું નથી? સામાન્યપણે તત્વજ્ઞાનનો અભ્યાસ સમ્યક દર્શનનું કારણ છે તો પણ સર્વજીવોને તત્વાભ્યાસ કરવા છતાં સર્વજીવોને સમ્યક દર્શન થાય એવું પ્રત્યક્ષપણે બનતું નથી એમ જોવામાં આવે છે. બરાબર છે. એના કારણો છે યોગ્યતાવશ અનેકવિધ પ્રકારના એના કારણો છે અને એ વિશે ઘણો બળ છે ઊંડો છે. અહીંયા એના કોઈ કોઈ મુદ્દાઓને સ્પર્શીને ઉત્તર છે. ઉત્તર કે ખરેખર અંતરથી રાગના દુઃખનો ફાંક લાગ્યો નથી એટલે તેને વિષામાનું સ્થાન એટલે શાંતિનું સ્થાન હાથ આવતું નથી. શું કહે છે? અનેક કારણો છે એમાંનું આ એક પણ વિશિષ્ટ અથવા ખાસ કારણ છે કે મુમુક્ષુ હોવા છતાં અંતરથી રાગના દુઃખનો થાક લાગ્યો નથી. જે કોઈ રાગાદી ભાવે પરિણમે છે પ્રવર્તે છે એવા ચાલુ ઉદય ભાવમાં એને દુઃખ વેદાય છે દુઃખ ઉત્પન્ન થાય છે એ દુઃખથી છૂટવા માટે જે એને થાક લાગવો જોઈએ. થાકનો અર્થ શું છે? કે જે પ્રવૃત્તિ કરતા તે પ્રવૃત્તિમાં થાક લાગતા અથવા એ સ્થિતિ આવતા એ પ્રવૃત્તિ બંધ થઈ જાય. થાકી જાય એટલે બંધ થઈ જાય. પાણીમાં ડૂબતો માણસ ફરતો હોય તરતા આવડતું હોય એવું માણસ દરિયામાં હોય અને થાકી જાય જો તરતા તરતા તો એને બચવું હોય તો પણ તરવાનું કાર્ય ન કરી શકે કેમ કે થાકી ગયો છે. અમારા મિત્ર છે તરવૈયા છે મુંબઈમાં રોજ ચોપાટીના દરિયામાં તરવા પડે અને માઇલ બે માઇલ દરિયામાં ગયા જાય 360 દિવસ વર્ષોથી એ પ્રેક્ટિસ થઈ ગયેલી કલાકો સુધી તરે સવારના વહેલા ગાય કલાકો સુધી તરે. એક વાર એવું બીનું અત્યારે બંધ થઈ ગયા સામુકા દરિયામાં પડતા વર્ષો સુધી એ તર્યા છે. એક વાર એવું બીનું કે 2-3 માઇલ નીકળી ગયો હોય છે પાછો આવતો તો કિનારા ઉપર એમાં થાકી ગયો કોઈ બી થાક નહીં લાગેલો પણ એવો થાકી ગયો કે એકાદ ફરલાંગ જેટલો કિનારો દૂર ગયો પણ મને એમ થયું કે હું ડૂબી જઈશ. આ કિનારા સુધી હું તરીને પહોંચી શકું એ પરિસ્થિતિ દેખાતી નથી એવો થાક લાગેલો. માંડ માંડ પહોંચ્યો ત્યારે એને એમ થયું કે આ જીવત નહીં પણ જીવી ગયો પાણી મૂકી દીધું. કોઈ વખત દરિયાના પાણીમાં તરવા પડવું અને બંધ કરવું. થાકનો અર્થ એ છે કે બચવું હોય તો ન બચી શકાય, એ પ્રવૃત્તિ જ છૂટી જાય, થઈ શકે નહીં, કરી શકાય નહીં. જોકે અહીંયા તો મુક્ષ જીવ રાગની પ્રવૃત્તિ કરવા ચાહતો નથી, ઈચ્છતો નથી, પણ થાક તો એવી ચીજ છે કે ઈચ્છા તો પણ ન થઈ શકે, અનેકવિધ પ્રવૃત્તિના. તો અહીંયા કહે છે કે જેને રાગનો અભાવ કરીને વિતરાગતા પ્રગટ કરવી છે, એને અંતરથી રાગનું જે દુઃખ ઉત્પન્ન થાય છે એનો જો થાક લાગે તો એને અંદરમાં આરામનું સ્થળ, અભિરામનું સ્થળ, શાંતિનું સ્થળ એને હાથમાં આવે છે. લાક્ષણિક પદ્ધતિથી વાત છે કે સામાન્ય રીતે જીવનો એવો સ્વભાવ છે કે જરૂર વગર એ પ્રયત્ન કરતો નથી. જ્યાં સુધી એને જરૂરિયાત ન લાગે ત્યાં સુધી એ પ્રયત્ન કરતો નથી. ઉપેક્ષા થયે છે, પ્રયત્ન કરવાને બદલે ઉપેક્ષા થયે છે. વળી એમાં પણ જેટલી જરૂરિયાત લાગે એટલો જ પ્રયત્ન કરે છે, બાકીની ઉપેક્ષા છે. આમ છે, બહારમાં બધે એમ બને છે કે ઓછો લાભ હોય ને ઓછું કારણ હોય તો બહુ પ્રયત્ન ન કરે, દુકાને સામાન્ય ગ્રાહક આવ્યો હોય તો બહુ દરકાર ન કરે, મોટો ગ્રાહક આવ્યો હોય તો પૂરી દરકાર કરે. આ તો વેપારીનો તો અનુભવ ગોતો થાય એવું થઈ છે. એમ અહીંયા પણ એને રાગના દુઃખનો પૂરો થાક લાગ્યો હોય કે હવે કોઈ રીતે આ સહન થાય નથી, અસહ્ય પરિસ્થિતિ જો ઉત્પન્ન થાય તો એ રાગ છૂટ્યા વગર મિટ્યા વિના પીચ્યા વિના રહે નહીં, અને વિકરાગતાનો પ્રયત્ન જે છે એ ઉત્પન્ન થયા વિના રહે નહીં. પણ જ્યાં સુધી ખરેખરો અંતરથી એ દુઃખનો થાક લાગ્યો નથી એટલે તેને વિષામાનું સ્થાન જે સ્વદ રહ્યું, વિકાળી શુદ્ધ રહ્યું, જે અનંત 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 શાંત સ્વભાવ સ્વરૂપ છે, અનંત શાંતિ સ્વભાવથી જ જણમાં રહેલી છે, એવું શાંતિનું સ્થાન એને હાથ આવતું નથી. શોધે તો છે, મુમુક્ષુ છે એટલે શોધે છે. ક્યાં શોધે છે કે શાસ્ત્રમાં શોધે છે, ગુરુની પાસે જાય છે, દેવ મંદિરમાં જાય છે, પૂજા ભક્તિ કરે છે. દેવ ગુરુ અને શાસ્ત્ર પાસે શાંતિ અર્થે જાય છે. શાંતિ માટે જાય છે, બીજું કઈ કારણ છે? જો અંદરમાં બીજું કારણ હોય એને તો અહીંયા ચર્ચા કરવી નથી. કાંઈ બીજા લાભે લોભે જતો હોય તો એની તો ચર્ચા કરવી અસ્થાન છે. પણ કોઈ આત્માની શાંતિ માટે દેવગુરુ શાસ્ત્ર પાસે એટલે કે બાહ્ય સ્થાનોમાં બાહ્ય પ્રવૃત્તિ કરે છે, આ શાસ્ત્ર પણ બાહ્ય પદાર્થ છે, એના અર્થે જે પ્રવૃત્તિ છે એ પણ બાહ્ય પ્રવૃત્તિ છે, એના નિમિત્તે જે પ્રવૃત્તિ છે તે પણ બાહ્ય પ્રવૃત્તિ છે, એમાંથી શાંતિ મળશે એમ નથી. અહીં તો જે કોઈ રાગ થાય એ તમામ રાગ દુઃખરૂપ છે એવો એને લાગવું જોઈએ. ચાલતા રાગના અનુભવમાં એને દુઃખ લાગવું જોઈએ. જો દુઃખ લાગે તો એને ત્યાંથી છૂટવાનો અવસર છે. સામાન્ય રીતે એવા તત્વજ્ઞાનના અભ્યાસના કાળમાં કષાયની મંદતા રહે છે અને તેથી જીવોને દુઃખ લાગતું નથી. મંદ કષાયમાં દુઃખ ન લાગે, કષાય તીવ્ર થાય ત્યારે દુઃખ તીવ્ર થાય ત્યારે દુઃખ લાગે, પણ કષાય મંદતામાં દુઃખ લાગતું નથી, ત્યાં છેતરાય છે. ખરેખર તો આત્માનો જે શાંત સ્વભાવ છે એ શાંત સ્વભાવ છે, એમ શાંત સ્વભાવનો વિકલ્પ છે, એમાં અશાંતિ છે. બીજી વાત તો દૂર રહી, પણ સ્વરૂપની શાંતિ સંબંધિત, સ્વભાવના શાંતિપણા સંબંધિત વિકલ્પનું ઉત્થાન છે, રાગનું ઉત્થાન છે, એ દુઃખભાવ છે. એ પણ શાંત સ્વરૂપ પરિણામ નથી, એ શાંતિનું પરિણામ નથી. ત્યાંથી ખસવાની જેની તૈયારી થઈ છે એ વિકલ્પમાં નહીં રોકાય. વિકલ્પમાં દુઃખ લાગવાને બદલે મંદકષાયની સાતામાં સુખ લાગે ત્યારે તો એ જીવ તેમાં રોકાઈ જાય છે. ત્યાંથી ખસવાને બદલે ત્યાં એ રોકાઈ જાય છે. તે એમ વિચારે છે કે વારંવાર હું આવા આત્મતત્વના વિચાર કરું, બીજા વિચાર ન કરું. આ નીચે જોવે છે, બીજા વિચાર ન કરું, સંસારના કાર્યોના વિચાર ન કરું, સમાજની પ્રવૃત્તિના વિચાર ન કરું, પણ હું આત્માના વિચાર તો કરું. અભિપ્રાય સહિત કરનારને તો મોટો દોષ થાય, અભિપ્રાય સહિત કરનારને તો મોટો દોષ થાય. જ્યાં દુઃખ લાગવું જોઈએ ત્યાં દુઃખ ન લાગે તો એ અવશ્ય ત્યાં રોકાશે અને ત્યાંથી છૂટવાનો અવસર આવશે. મુદ્દાની વાત લીધી છે, આ વિષય તો બહુ ભાવો છે. સળંગ વાત એક લઈ લીધી છે કે મુમુક્ષુની ભૂમિકામાં પણ ઉત્પન્ન થતા જે કોઈ રાગના પરિણામ છે એ રાગના પરિણામમાં એને દુઃખ લાગવું જોઈએ. સૂક્ષ્મ વિકલ્પ હોય કે સ્થૂળ વિકલ્પ હોય, તીવ્ર વિકલ્પ હોય કે મંદ વિકલ્પ હોય, સ્થૂળતા અને તીવ્રતામાં દુઃખ વિશેષ છે. ભલે મંદ વિકલ્પમાં મંદ દુઃખ છે પણ છે દુઃખ, એમાં શાંતિને સુખ નથી. એ વાત તો એને સ્પષ્ટપણે લાગવી જોઈએ. દુઃખ તો લાગવાનો વિષય છે, તમે બોલ્યા તેથી મને દુઃખ લાગ્યું, દુઃખ લાગવાનો વિષય છે. ખરેખર અંદરથી દુઃખનો થાક લાગે છે તેને અંદરમાં જતા વિષામાનું સ્થાન હાથ આવે છે. આ નિયમ લીધો છે. સર્વ સાધકોની પૂર્વ સ્થિતિ આવી છે, પૂર્વ પર્યાય આવી છે. જે કોઈ સાધક જીવો સમ્યક દર્શન આદિ ધર્મને પામ્યા, આદિ પ્રજ્ઞાનચારી કરીએ, તે સર્વ ધર્માત્માઓની ધર્મ પામ્યા પહેલાની પૂર્વ પર્યાય આવી જ હોય છે નિયમબદ્ધપણે. આ સિદ્ધાંતિક વાત છે, આ સર્વને માટે આ સિદ્ધાંત છે. કેમ કે રાગમાં નિયમથી દુઃખ છે. સમ્યક દ્રષ્ટિને તો રાગમાં દુઃખ લાગે જ લાગે, કેમ કે એને તો સ્વાભાવિક સુખનો અંશ પ્રગટ છે અને પ્રગટ સુખ વર્તતું હોવાથી એને તો પ્રગટ રાગના દુઃખ સાથે વિતરાગતાનું સુખ નીંધવણી મેળવણી થઈ જ જાય છે. એટલે એને તો છેતરાવાનો પ્રસંગ છે. ભલે ભક્તિના ઉત્સવના રાગમાં નાચતો રાચતો દેખાય એવો પ્રસંગ બને, સૌધર્મ ઇન્દ્ર નાચે છે, ભગવાનનો જન્મોત્સવ કરે છે ત્યારે તીર્થંકર દેવ, ઘણા કેટલાય તીર્થંકરના આવી તો જન્મોત્સવ કરે છે. આયુષ મોટા છે, મનુષ્યના આયુષ નાના છે, અનેક તીર્થંકરોના જન્મ થાય, અનેક તીર્થંકરોના જન્મોત્સવ કરે છે, નાચે બધી વખતે એને એવી ભક્તિ આવે રાગમાં ઉપર છે. સમ્યક દ્રષ્ટિ હોવા છતાં રાગની અંદર એની સ્થિતિ છે, આંશિક રાગની, નાચે છે. કોઈને એમ થાય કે આ રાગમાં રાચો છે, નાચો છે નહીં, પણ એના પરિણામમાં તો રાચનું છે. અજ્ઞાની જીવનું એને રાચનું બંધું, એને દુઃખ ભાવ છે, દુઃખ લાગે છે. એ પણ મનુષ્ય પર્યાયને ચાહે છે. દેવાનુપ્રિય, મનુષ્ય પર્યાયનું બીજું નામ છે દેવાનુપ્રિય. દેવોને પણ જે પ્રિય છે એ ઈચ્છે છે. ખાસ કરીને સંયોગ દ્રષ્ટિ જીવોની ભાવના થાય, એમ કરતા નથી થઈ જાય છે. સ્વજનનું મરણ થાય ત્યારે કોઈને રોવાનું દુઃખ કરવું નથી, જોઈતું નથી, પણ રોવાય જાય છે. પણ બધી વખત, જેટલી વખત મરણ થાય એટલી વખત. હે, પણ પેલો દીકરો ગુજરી ગયો, પછી બીજો દીકરો ગુજરે તો ઓછું થાય કે વધારે થાય? ડબલ થાય. એક તો ગયો ને આ બીજો ગયો અહીંયા, બરાબર. હે, એ તો ઉદય ભાવ જ એવો છે. તે પ્રકારનો ઉદય ભજે ત્યારે એના ઉદય અનુસાર પરિણામ ના થાય, કરે છે નહીં, પણ થઈ જાય છે. એ વાત હરખ શોકના બંને પરિણામ થઈ જાય છે. ખરેખર તો જ્ઞાનીને કે અજ્ઞાનીને પરિણામ તો તેના સ્વકાળ અનુસાર થઈ જાય છે. જ્ઞાની થઈ જાય છે એમ જાણે છે, અજ્ઞાની કરું છું એમ જાણે છે, એ એનું અજ્ઞાન છે. એ કરતાપણાની બુદ્ધિ કરે, હું કરું છું તેથી થાય છે, ને ન કરું તો ન થાય, કરું તો થાય, ન કરું તો ન થાય, એ એની ભ્રમણા છે, અજ્ઞાન છે. શું કે છે કે ખરેખર અંદરથી દુઃખનો થાક લાગે છે, તેને અંદરમાં જતા વિષામાનું સ્થાન હાથ આવે છે. આ અંદરનો મંદરનો વિષય છે એમ કે છે. એને અંદરથી થાક લાગે છે એમ લીધું છે. ઉપર ઉપરથી થાક લાગે છે એ બીજો વિષય છે, અંદરથી થાક લાગે છે એ બીજો વિષય છે એમ કે છે. એક કૃત્રિમ થાક લાગે છે અને એક ખરેખર થાક લાગે છે. એક તો પ્રવૃત્તિ ચાલતા ચાલતા ભક્તિનો રાગ છે. એક પદ ગાય, બીજું પદ ગાય, ત્રીજું પદ ગાય, ચોથું પદ ગાય, એમને લંબાવે અડધી કલાક, કલાક, દોઢ કલાક, બે કલાક, પછી એમ થાય કે હવે બંધ રાખતી. હવે તો એ થાક એ કોઈ અંદરનો થાક નથી, એ પ્રવૃત્તિનો થાક છે, કોઈ રાગનો થાક છે, ખરેખર અંદરનો થાક નથી. એને રાગના ઉત્પન્ન થવા કાળે તે રાગનું દુઃખ વેડાવવું જોઈએ, રાગમાં દુઃખ ભાસવું જોઈએ. ભાસવું જોઈએ એટલે કે વેડાવવું જોઈએ, એને એનો અંદરનો થાક કહેવાય છે. વાસ્તવિક છે, એટલો કાલ્પનિક છે, અને આ વાસ્તવિક છે. એમ ખરેખર અંદરથી દુઃખનો થાક લાગે, ભેદ જ્ઞાનમાં એ પ્રકાર છે, પ્રક્રિયા છે. જ્યારે જીવ ભેદ જ્ઞાનનો પુરુષાર્થ કરે છે અથવા ભેદ જ્ઞાનના પુરુષાર્થમાં પ્રવર્તે છે, ત્યારે એને ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતા રાગમાં દુઃખ લાગે છે. અને દુઃખ લાગે છે તેથી મંદરાગ હોવા છતાં એમાં એ કસાયની મંદતામાં ખરતો નથી, ખરીને ઠામ થતો નથી, રોકાતો નથી. ઉલટાનો એને એમાં દુઃખ હોવાથી નિષેધ આવે છે. આ નહીં, આ રાગની ભલે આત્માના સ્વભાવનો વિકલ્પ હોય તો પણ એ વિકલ્પમાં એને દુઃખ લાગે છે. એવી અંતરંગની આ ક્રિયા છે. અંતર અંતર શબ્દ બે જગ્યાએ લીધું ને. અંદરથી દુઃખનો થાક લાગે છે તેને અંદરમાં જતા વિસામાનું સ્થાન હાથ આવે છે. આ વાત બહુ અનુભવપૂર્ણ ગુરુદેવશ્રી કહેલી છે કે અંદરમાં જેને શાંત સ્થળ હાથ આવે છે એ ક્યાંથી હાથ આવે છે. આમ તો અનાદિના અજ્ઞાની જીવને પોતાનું સ્વસ્થાન જળતું નથી, પોતાના આત્માને અંદરમાં ધ્રુવ આત્માને ગોતવા જાય તો એને જળતો નથી, ચડે છે. આ પોકારી પોકારીને કહે છે પણ આ અંદર કેવો ધ્રુવ આત્મા કેમ જળતો નથી એમ લાગે છે, હાથ નથી આવતો. તે ક્યારે હાથ આવે એમ કહે છે, હાથ આવે એટલે ગ્રહણ થવું, હાથ આ હાથનો સવાલ નથી. હાથ આવવું એટલે પકડાવવું, પકડાવવું એટલે ગ્રહણ થવું. જ્ઞાનની અંદર હું આવો આત્મા એવું ક્યારે ગ્રહણ થાય કે રાગ રસ પરિણામમાંથી મટે ત્યારે. રાગ રસ પરિણામમાં ક્યારે મટે કે જ્યારે રાગમાં દુઃખ લાગે ત્યારે, નહીતર તો એનો જે અનાદિનો રસ ચડ્યો છે એ રસ એનો મટતો નથી. કોઈને રાગ રસ ચડે છે ત્યારે બાહ્ય રાગાદી પ્રવૃત્તિમાં ધસતો ધસમસતો પ્રવર્તે છે, તો એ જ પ્રકારે સૂક્ષ્મ વધતા સૂક્ષ્મના રસમાં ચડે છે ત્યારે સૂક્ષ્મમાં ધસમસતો પરિણમે છે. આ બંને વિભાવ છે, બંને ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તતા પરિણામ હોવાથી અતિન્દ્રિય પરિણામથી વિરુદ્ધ જાતિના અતિન્દ્રિય પરિણામથી વિજાતીય દૂર દૂર જવાય એવા એ પરિણામ છે. એમાં આગળ વધવા જેવું નથી. આમ છે સૂક્ષ્મમાં એટલે શું કરશે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરનાર જીવ હોય અને શાસ્ત્ર વાંચતા વાંચતા એનો સૂક્ષ્મ વધારે વિકાસ થતો એને અનુભવ ગોચર થાય જણાય ત્યારે એનો પણ રસ ચડે છે. ઘણું વાંચે, ઘણું સાંભળે, વક્તા હોય તો ઘણું બોલે ને લેખક હોય તો ઘણું લખે, હા, અને એનો એને રસ આવે. ઇન્દ્રિય જ્ઞાનની જે પ્રવૃત્તિ થાય તત્વજ્ઞાનના વિષયમાં એનો એને રસ ચડે, એને અતિન્દ્રિય જ્ઞાનનો રસ નહીં ચડે. રાગરસ છે અને ઇન્દ્રિય જ્ઞાનનો સૂક્ષ્મ રસ છે. રાગ તો છે જ સાથે, રાગરસ તો ત્યાં વિધો જ છે, કેમ કે એ તો બહિર્મુખ જ્ઞાન છે એટલે રાગ ઉત્પન્ન ન થાય અને રાગરસનો વિધન ન બને. પણ ત્યાં રાગ તીવ્ર નથી થતો, રાગ મંદ રહે છે અને રાગરસ તીવ્ર થાય છે. બરોબર, તત્વજ્ઞાન વિશે પ્રવૃત્તિ હોવાથી મંદ રાગ થાય, કસાય મંદ રહે અને રાગરસ તીવ્ર થાય. એવું જ બાહ્ય ત્યાગ સંયમ વ્રત નિયમમાં આવ્યું છે કે રાગ મંદ થાય અને રાગરસ તીવ્ર થાય. રાગ મંદ રહે અને રાગરસ તીવ્ર થાય ક્રિયાનો. અને સૂક્ષ્મ જ્ઞાનમાં પણ એને એમ લાગે કે મારું જ્ઞાન ને મારી બુદ્ધિ ઘણી વધી છે, એનો આધાર લઈને એને રસ ચડે. બીજાઓને આત્મનું વિશાળ જ્ઞાન નથી. મારી પાસે જે શબ્દભંડોળ છે એક વાત કરવા માટે સંખ્યાબંધ શબ્દો છે એને વ્યક્ત કરી શકું, સંખ્યાબંધ દ્રષ્ટાંતો આપી શકાય, સંખ્યાબંધ એ વિષયને સિદ્ધ કરવા માટે તર્ક આપી શકાય અનેક પ્રકારે. એનો રસ ચડે, બુદ્ધિનો રસ ચડે. એને પણ બુદ્ધિથી પાર જે અતિન્દ્રિય આત્મતત્વ છે એના અતિન્દ્રિય પરિણમનનો એમાં રસ આપશે. એ દૂર દૂર ચાલે છે. અંદરનો સૂક્ષ્મ નથી, અંદરનો તો આત્મભાવ છે, સૂક્ષ્મ છે એ તો બહારનો બહિર્મુખ ભાવ છે. અંદર જે સૂજ આવે છે અને સ્વસ્થાન હાથમાં આવે છે એને એને સૂક્ષ્મ ને કહીએ. સૂક્ષ્મ તો એ બહારમાં બધું કામ કરે, સૂક્ષ્મ બહારનું છે. અંદરમાં તો ઉક્ષમ ભાવ છે ખરેખર. પછી સમ્યક દ્રષ્ટિને શ્રદ્ધાન સૂક્ષ્મ શ્રદ્ધાન છે, જ્ઞાન સૂક્ષ્મ શ્રદ્ધાન છે, ચારિત્ર સૂક્ષ્મ ભાવે હોય છે, વિરુદ્ધ સૂક્ષ્મ ભાવે હોય છે, એ અંદરનું સૂક્ષ્મ કહેવાય. પણ સામાન્ય રીતે પ્રસિદ્ધ એવું છે સૂક્ષ્મ એટલે બહારનું છે. રસમાં તો બધા ગુણના પરિણામ છે. જયારે રસ એમ કહેવામાં આવે ત્યારે એમાં તો બધા ગુણ એક હારે એક સાથે લીન થાય છે. રસની અંદર સર્વ ગુણો નિમગ્ન થાય છે. એટલે એવું બતાવવા માટે એમ કહેવામાં આવે છે કે એને રસ જો આખો આત્મા એવું બાજુ આવી જાય છે. સર્વ ગુણો બધા જ ગુણો એક વિષયમાં નિમગ્ન થાય ત્યારે તેને તે વિષયનો રસ ખીડ્યો છે, રસ આવ્યો છે એમ કહેવામાં આવે છે. એ રસ વિદ્યમાન છે એનું ઉપલક્ષણ એ છે કે એ રસના કાળમાં એને સમય પસાર થાય એની ખબર રહેતી નથી કેટલો સમય ચાલ્યો જાય. કેમ કે કષાયની મંદતામાં ઘણો કાળ ચાલ્યો જાય, આખો આયુષ ચાલી જાય, ખબર ન પડે. તીવ્ર કષાય થતા દુઃખ વધે ત્યારે એને ક્ષણ ક્ષણ જેવી આકરી લાગે. નથી કેતા વેદનામાં તો એક એક ક્ષણ જતી નથી, વરસ જેવી લાગે છે. કષાયની મંદતામાં એને કેટલો કાળ ચાલ્યો જાય એની ખબર પડે, કેમ કે એમાં એને રસ પડે છે. એટલે એને ખબર રહેતી નથી કે આ કેટલો સમય અંદર ચાલ્યો જાય. એ વ્યક્તિ અશુદ્ધમાં તીવ્ર રસ પડે છે ત્યારે એને ખબર પડતી નથી. દેવલોકમાં મોટા જે નાટકો થાય છે એ નાટારંભ એવા હોય છે, ત્યાં તો બધા સાધનો દૈવી સાધનો છે, એના જેવા નથી ગડબડવાળા બધા. ઘડીક ખોટવાઈ જાય ને, ઘડીક લાઇટ બંધ થઈ જાય ને, ઘડીક દોરી તૂટી જાય ને, ત્યાં તો બધું દૈવી પુણ્યનુસાર છે. 10-10,000 વર્ષ સુધી નાટક ચાલતા હોય, ખબર પડે નહીં 2,000 વર્ષ ક્યાં ગયા. ખાવા પીવાની ઉપાધિ હોતી નથી, આહાર નિહારની ઉપાધિ ન હોય. 1,000 વર્ષ નાટકમાં ચાલ્યા જાય, ખબર પડે નહીં. બસ એને રસ પડે છે એમાં. કેટલો ટાઈમ ગયો એની ખબર પડે નહીં. એવા સાગરોપમના જે આયુષ છે, કલ્યુપમના આયુષ છે, એ બધા એની અંદર પૂરા થતા વાર લાગતી નથી. 6 મહિના પહેલા એને ખબર પડે માળા કરમાય છે, નહીતર માળા એની કરમાતી નથી. ફૂલની માળા હોય, અહીંયા ફૂલ તો સવારના સાંજે કરમાઈ જાય, ખાતરવા પડે, ત્યાં એ પ્રકાર નથી. પણ ત્યારે એને અવધિ જ્ઞાન હોય છે, તરત ખબર પડે. 6 મહિનાની અવધિનો ખ્યાલ આવે, ઉપયોગ મૂકે છે. બસ ખલા 6 મહિના તો કાંઈ નહીં, ત્યાં આંખના પલકારામાં પૂરા થઈ જાય ત્યારે એને અત્યંત આકુલતાથી આવે છે. કેમ કે એ બોલની પર્યાયમાં જે એને રસ લીધો છે એ સંયોગો એને છોડવા ગમતા નથી. જેમ અહીંયા કુટુંબ પરિવાર દીકરા દીકરી બીજું ત્રીજું કાંઈ છોડવું ગમતું નથી, એમ ત્યાં પણ એનું જે કાંઈ એની સૃષ્ટિ એણે રચી છે માની છે એ પોતાની દુનિયામાંથી એને છૂટવું ગમતું નથી. અને અનિવાર્યપણે છૂટી જવાશે એમ એને ખબર પડે છે. એટલે તીવ્ર દુઃખમાં એ પરિણમે છે. અને એકેન્દ્રિયાદીમાં ચાલ્યા જાય આપણે અન્ય મતિઓમાં એવો ટેક હોય છે. અંધશ્રદ્ધાળુઓમાં ગમે એવા ઘરે લગ્ન હોય, ગમે એવું કામ હોય, એ સવારમાં એને જે નિત્યક્રમ કરવાનો એ કરવાનો છે. ઘરના ને કુટુંબના પરિવારના બધા જાણે, એમાં એને કાંઈ નહીં કહેવાય. એ કર્યા પછી બીજું બધું કરશે, એટલે છાપ પડી ગયો, પછી કોઈ એને બતાવી નહીં કેમ તમે હાજર નતા રહ્યા. અત્યારે તો એનો આ ટાઈમ એમ ચેક કરી નાખ્યું જીવન
બરોબર.
ભગવાન ની પ્રતિમા ની પ્રક્ષાલ પૂજા છે, આ સ્વાધ્યાય છે, આત્મા નો પ્રક્ષાલ છે. રોજ શુદ્ધિ આત્મશુદ્ધિ નું આ પ્રક્રિયા છે. રોજ નિયમિતપણે આહાર ન લેવા એ તો ભલે, આ તો કરવું કરવું ને
કરવું.
સૂક્ષ્મ જ્ઞાન નો જેને રસ ચડ્યો છે એને આત્માનો રસ નહીં ચડે. આ બાજુ છે ડાબા હાથ બાજુ ભૂલ આવે છે. ચાલીસ માં તો નહીં હોય કઈ, સત્તાવલંબી જ્ઞાન કહો, સૂક્ષ્મ જ્ઞાન કહો. આત્મા તો જેને આ તો સ્પષ્ટ શબ્દો પીડ્યા છે, જેને સૂક્ષ્મ જ્ઞાન નો રસ ચડ્યો છે તેને આત્માનો રસ નહીં ચડે. એવા શબ્દો છે, એક્ઝેક્ટ એવા શબ્દો. જ્ઞાન ગુણ જ્ઞાન વિજ્ઞાન
વાત તો બધી આવી ગઈ, જવાબ તો બધું.
સૂક્ષ્મ જ્ઞાન નો રસ ચડ્યો છે તેને ઇન્દ્રિય આત્મા આત્માના જ્ઞાન નો રસ નહીં ચડે, એવી પદ્ધતિથી વાત આવે છે. એકદમ ચોખ્ખી,
બહુ ચોખ્ખી.
હવે કોઈ એમ આમાં વિચાર કરે, આ મુદ્દા ચાલુ મુદ્દા ઉપર વિચારે કે રાગ થાય છે અને રાગનો દુઃખે લાગતો નથી, થાક લાગવાનો પ્રશ્ન તો પછી છે. ઘણો દુઃખ લાગે ત્યારે થાક લાગે, પણ રાગ થાય છે અને રાગનું દુઃખ તો અંદરમાં લાગતું નથી, તો અમારે શું કરવું? પ્રશ્ન ઉઠાવવો જોઈએ કે નહીં? અહીંયા એટલી વાત આવી કે શ્રવણ મનન કરવા છતાં, તત્વોનો અભ્યાસ કરવા છતાં ટૂંકામાં સમ્યક દર્શન કેમ થતું નથી? તો ગુરુદેવ શ્રી ઉત્તર આપ્યો કે અંતરથી રાગના દુઃખનો થાક લાગવો જોઈએ. તો કોઈ જીવ જરાક અંદર જોઈ લઈએ, તપાસી લઈએ કે આખો દિવસ રાગ થાય છે અને એનું તો કાંઈ દુઃખ લાગતું નથી, અને એ થાક લાગવાનો તો પ્રશ્ન જ નથી. દુઃખ નથી લાગતું પછી થાક લાગવાનો પ્રશ્ન નથી, અને જ્યાં રસ હોય ત્યાં થાક ન લાગે. જ્યાં સુધી રસ લંબાય ને ત્યાં સુધી થાક ન લાગે. 5 વર્ષનું છોકરું હોય, 1 કિલો વજન ઉપાડ માંડમાંડ ઉપાડી શકે એવું હોય, પણ એ કહે ના એ થેલી મારે જ ઉપાડવી છે, હસ કરે આરે 60 કિલો લઈ જાય, 60 ની થેલીમાં 1 કિલો વજન હોય એ હું ઉપાડીશ, પણ તું નહીં ઉપાડી. અરે કે હું ઉપાડીને દોડું, ક્યાં જો આ ઉપાડીને દોડું, થોડેક જાય ત્યાં ઉભો રહી જાય થાક લાગે એટલે. હવે થોડુંક ચાલ્યો હોય એનો અર્થ શું? આ તો મારે જ ઉપાડવું. એમ ઉપાધિનો બોજો, રાગરૂપ ઉપાધિનો બોજો રસથી જ્યાં સુધી ઉપાડે છે ત્યાં સુધી એને થાક લાગતો નથી. થાક લાગતો નથી એનો અર્થ એ થાય છે કે એને રસ આવે છે. આ હવે બહુ પ્રેક્ટિકલ સાઈડ છે આની. કોઈ આ ઉત્તરથી અંદરમાં વિચારે કે ગુરુદેવે આવો જવાબ આપ્યો તો થાક તો લાગતો નથી તો નક્કી કરકે તને રસ આવે છે. બે વાત આમાં લીધી છે આપણે, જરાક પૃથક્કરણ કરવું છે કે એક તો તને થાક લાગતો નથી એનો અર્થ રસ આવે છે, અને તને દુઃખ લાગતું નથી એનો અર્થ દુઃખ હોવા છતાં તારા જ્ઞાનના વિપર્યાસને લઈને તને દુઃખ દુઃખ રૂપે જણાશો નથી. આમ છે જે રાગાદી પરિણામમાં એને દુઃખ જણાવવું જોઈએ, કેમ કે દુઃખ છે માટે દુઃખ જણાવવું જોઈએ. એ દુઃખ દુઃખ રૂપે ન જણાય એનો અર્થ એ છે કે એનું જ્ઞાન પણ ત્યાં રાગ રસથી મેલું થયેલું મલિન જ્ઞાન છે. રીસો મેલો હોય તો એમાં પ્રતિબિંબ અંદર પડે નહીં, ઉપર માટી લાગેલી ગઈ હોય તો એની અંદર પ્રતિબિંબ ન દેખાય, સાફ થાય તો અંદર પ્રતિબિંબ પડે. એમ રાગ રસ મંદ પડે, રાગ નહીં હોય, રાગ તો મંદ અનંત વાર પડ્યો, રાગ રસ મંદ પડે અને તે પણ યથાર્થ પ્રકારે. યથાર્થ પ્રકારે એટલે આત્માના હિતના પ્રયોજન પૂર્વક, આત્માના હિતના લક્ષ્ય જો એનો રાગરસ મંદ પડે તો એને એના જ્ઞાનમાં ચાલુ રાગ દુઃખ રૂપ એને લાગવા લાગે. એ દુઃખ રૂપે લાગતો જે રાગ એ લાંબો ચાલે તો એને થાક લાગે, દુઃખ લંબાય તો એમાં એ થાકી જાય. એ જો થાક લાગે એવી સ્થિતિ આવે તો એને અંદરમાં ધ્રુવ આત્મા જે વિસાવવાનું સ્થાન છે એ એના જ્ઞાનમાં ગ્રહણ થાય, કેમ કે જ્ઞાન ત્યાં ચોખ્ખું થયું છે. આ બાજુ એને રાગ દુઃખરૂપ લાગે તો આ બાજુ એને જ્ઞાન સ્વભાવ જે આત્મા છે એ આવો છે એને ભાષમાન થાય, ગ્રહણ થાય, નહીતર એને આત્મા અંદરમાં પત્તો લાગે. એકવાર એ રાજકોટના માંચનમાં પ્રશ્ન ઉઠાવ્યો, આટલા વર્ષ પહેલા રાજકોટ જવાનું છે, માંચન ચાલ્યું, કહ્યું આપણે અહીંયા બહુ જૂનું મંડળ છે, બધા બુદ્ધિશાળી માણસો, આપણે સાંભળીએ છીએ, પ્રત્યક્ષ ગુરુદેવને સાંભળીએ છીએ, આવી અનુભવપૂર્ણ વાણી આપણને મળે છે, બુદ્ધિ પણ આપણી બરાબર પહોંચી વળે એવી શિક્ષણ છે, વિશાળ છે, તો પછી આ જેવો આત્મા ગુરુદેવ દર્શાવે છે એવો અંદરમાં એવો જ હું છું એમ કેમ આવતું નથી, ભાસતું નથી? આવતું નથી એટલે ભાસતું નથી, ભાસતું નથી એટલે લાગતું નથી, અસ્તિત્વ કેમ પકડાતું નથી? એનું કારણ એ છે કે રાગ રસ આડો પીડ્યો, એ મોટી દિવાલ છે, એ દિવાલ જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી એની પાછળ અજલમાં રહેલો જે આત્મા એ ભાષીમાન થઈ શકે. બીજી રીતે શું વિપર્યાસ છે એમાં કે રાગમાં દુઃખ હોવા છતાં એને સુખ લાગે છે, એ ભ્રાંતિ છે. જ્ઞાનનો વિપર્યાસ એટલે ભ્રાંતિ, જ્ઞાનનો વિપર્યાસ છે ભ્રાંતિ. રાગ દુઃખરૂપ હોવા છતાં એને કેટલોક રાગ સુખરૂપ અનુભવાય છે, સુખ લાગે છે એમાં. ભ્રાંતિગતપણે લાગેલું જે સુખ જ્યાં સુધી સુખ રૂપે લાગે
ત્યાં સુધી આત્મા ભાષ્યમાન થાય નહીં. આ એનો નિયમ છે, સિદ્ધાંત છે. શ્રીમદજી તો ત્યાં સુધી લખે છે કે આત્મા તો ભાષ્યમાન થાય નહીં, પણ એને સત્સંગનું એટલે સત્પુરુષના યોગનું મહાત્મ્ય તે પણ યથાર્થ પ્રકારે ભાષ્યમાન થાય નહીં. બે મુદ્દા લઈ લીધા છે. અગાઉ કોઈ કોઈ વાર વાંચ્યું 331 છે. ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે એવા ઉદય પ્રસંગો અને પ્રકારો શુભ અને અશુભ બંને એમાં ભ્રાંતિગતપણે સુખ લાગે છે, ભાસે છે, ભાસે છે એટલે લાગે છે, એવા અનેક ઉદયના પ્રસંગો અને પ્રકારો તેમાં જ્યાં સુધી જીવને મીઠાશ વર્તે છે, મૂળ શબ્દ લખે છે વાલક વર્તે છે એટલે મીઠાશ વર્તે છે એટલે કે સુખ ભાસે છે, ત્યાં સુધી જીવને પોતાનું મૂળ સ્વરૂપ ભાસવું અસંભવિત છે. આ સિદ્ધાંત છે. ત્યાં સુધી જીવને પોતાનું મૂળ સ્વરૂપ ભાસવું અસંભવિત છે. એટલું જ નહીં પણ સત્સંગનું મહાત્મ પણ તથારૂપણે ભાષ્યમાન થવું અસંભવિત છે. બે બોલ લીધા છે એકના બદલે. ઉપાદાનમાં પોતાનું ઉપાદાન જે સ્વરૂપે છે તે સ્વરૂપે નહીં ભાસે, નિમિત્તમાં સત્સંગ છે તે જે સ્વરૂપે છે તે સ્વરૂપે નહીં ભાસે. આ મારા અનંત જન્મ મરણના નાશનું નિમિત્ત છે એમ જોઈને જે મહાત્મા આવવું જોઈએ મહાત્મા એને આવશે. એટલે જ્યાં સુધી તે મીઠાશ અસંસારગત એટલે આત્માના મીઠાશમાં એ મીઠાશ બદલીને નહીં ચાલી જાય એટલે આત્મહિતમાં એ મીઠાશ નહીં આવે ત્યાં સુધી ખચિત કરીને અપ્રમદપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. ત્યાં સુધી આ જીવે ખચિત પુરુષાર્થ કરવો જોઈએ, ચોક્કસ પુરુષાર્થ કરવો જોઈએ એમ અમને લાગે છે. આવા ત્રણેય કાળને વિશે સિદ્ધાંતિક છે એમ કેમ છે. અવિસંવાદ જાણીને એમાં કોઈ વિસંવાદનો અવકાશ નથી એમ જાણીને નિષ્કામપણે લખી છે. અમારે કોઈ એમાં કારણ છે નહીં, નિષ્કામપણે લખી છે, કોઈ ઈચ્છા રાખી નથી અંદરમાં. આમ કહેવા પાછળ અમારે કોઈ બીજી ઈચ્છા નથી, ખાલી માર્ગ બતાવવો છે નિષ્પ્રબુદ્ધિથી. બહુ વિચારણીય આ વિષય છે કે એક વાત આપણે એ લીધી કે રાગનો રસ ચડે છે ત્યાં સુધી થાક લાગતો નથી, અને પોતે રાગમાં દુઃખ છે કે સુખ છે એ તપાસતો નથી એટલે જોવા ઉભો રહેતો નથી. અહીંયા એક પુરુષાર્થનો વિષય આવે ને એના ઉપર થોડો વિચાર લંબાય છે કે પુરુષાર્થ કરવો, પુરુષાર્થ કરવો જોઈએ, ખચિત પુરુષાર્થ કરવો જોઈએ એટલે શું. અહીંયા પુરુષાર્થ કરવો જોઈએ, આ તબક્કે પુરુષાર્થ કરવો જોઈએ, આ સ્ટેજમાં પુરુષાર્થ કરવો જોઈએ એટલે શું કે આ સ્ટેજની અંદર જે રાગ વિદ્યમાન વર્તી રહ્યો છે એ રાગમાં એને દુઃખ છે કે નહીં એ વાત જ્યાં સુધી એને લાગે નહીં ત્યાં સુધી એના વિશ્લેષણમાં, એના તપાસમાં, એના અવલોકનમાં, ચાલતા રાગને તપાસવા ને અવલોકવામાં એને ઉભારી જવું જોઈએ. આ શું કહે છે? આ રાગ દુઃખરૂપ છે ને મને દુઃખ લાગતું નથી, આ ભ્રાંતિ, આ હું છેતરાઈ જાઉં છું. બારમાં કોઈ ચાર આનામાં છેતરાઈ જાય તો એને ચાનક ચડી જાય કે બાર આનાનું તરબૂચ રૂપિયો લઈ લીધો મારી પાસેથી, આ બાજુ વાળો બાર આવે મને રૂપિયામાં આપ્યું, ચારણમાં મને છેતર અને ચાનક ચડે છે. અહીંયા એને ભ્રાંતિ માં ક્ષણે ક્ષણે દુઃખમાં સુખની ભ્રાંતિથી છેતરાય છે, એને જોતો નથી, તપાસતો નથી, તપાસમાં ઊભો રહેતો નથી, એટલો એને રાગનો વેગ ચડેલો છે. જ્યારે કોઈ દોડે છે ત્યારે તપાસ દોડતા દોડતા કોઈ વાત તપાસાય નહીં, એમ પરિણામમાં વેગ હોય ત્યારે એ પરિણામને તપાસી શકતો નથી. આ એક એનો નિયમ છે. એમાં પણ જ્યારે પોતાના પરિણામમાં રહેલા તત્વની તળિયાથી તપાસ કરવી હોય ત્યારે તો એને એકદમ વેગમાંથી ઊભું રહી જવું જોઈએ. એક માણસ છે કે મને તરસ લાગે છે, જ્યારે એને તરસ લાગી હતી ત્યારે એ ઘોડા ઉપર મારતે ઘોડે જતો હતો, મારતે ઘોડે એટલા માટે જતો હતો કે ક્યાંય જળાશય હોય તો જલ્દી એને હાથમાં આવે. એમાં એક કૂવો રસ્તામાં જોયો, સાઈડમાં કૂવો જોયો ત્યારે એને વિધા થઈ ગઈ કે જો હું મારતે ઘોડે આગળ વધીશ તો ક્યાંક જળાશય જલ્દી હશે એ મને મળી જશે, અને આ કૂવામાં પાણી હશે કે નહીં હોય, નહીં હોય તો મારો ટાઈમ બગડશે, અને હશે તો મને પાણી મળશે, હવે શું કરવું. એને કે જો ભાઈ તારે ખરેખર પાણીની ગરજ હોય તો એક વાર તો તારે હેઠે ઉતરીને તળિયું જોવું પડશે. એમ શું રાગની ક્રિયામાં મારતે ઘોડે જાય છે, આટલા શાસ્ત્ર વાંચી નાખું ને આટલી ક્રિયા કરી નાખું, આમ કરી નાખું ને તેમ કરી નાખું, એમ બહારમાં મારતે ઘોડે જાય છે. પણ અહીંયા કહે છે ઉભો રે ઉભો રે, તું તારા રાગની અંદરથી તળિયું તપાસ, એમાં દુઃખ છે, મૂળ એમાં દુઃખ છે. જે હૈયાત છે, વિદ્યમાન છે, પ્રગટ છે, અનુભવ ગોચર છે, એવું જે દુઃખ હૈયાત છે કે નહીં, એને તો તું જોતો નથી, એ સ્થૂળ ભાવ છે. દુઃખ ભાવ છે એ તો સ્થૂળ ભાવ છે. જે સ્થૂળ તત્વ તને જ્ઞાનમાં આવતું નથી, પકડાતું નથી, તો સૂક્ષ્મથી સૂક્ષ્મ એવો જે સ્વભાવ, આત્મ સ્વભાવ, એ તને ક્યાંથી પકડાશે? એ તને કોઈ રીતે ગ્રહણ થશે નહીં. એટલે એને શું કરવું જોઈએ? પહેલો પુરુષાર્થ એ છે કે એને રાગમાં દુઃખ સહજપણે લાગવું જોઈએ. સહજ ન લાગે તો એને એ દુઃખ કેમ લાગતું નથી એની તપાસ કરવી જોઈએ. ધીરો થઈને પુરુષાર્થ એને ત્યાં લગાવવો જોઈએ, જ્ઞાન એને ત્યાં જોડવું જોઈએ. આ દુઃખ નહીં લાગે ત્યાં સુધી કોઈ વાત આગળ નહીં, નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં ને વિષય ને એનું આમ ને તેમ ને આંટીને ઘૂંટીને કાંઈ એ શીખી લઈએ ને સમજી લઈએ થી પત્તો લાગવાનો નથી. એ કાંઈ નહીં આવડતું હોય નહીં વિવિક્ષા, પણ જો અંદરમાં રાગનું દુઃખ લાગ્યું તો ત્યાંથી છૂટીને આત્મામાં આવી જશે. ચકલા દેડકાને થવાનું કારણ શું? તિર્યંચ દશામાં રહેલા ચકલા દેડકાને સમ્યક દર્શન થાય, માછલા મનવાળા હોય એને સમ્યક દર્શન થાય, એનું કારણ શું? કે એને રાગનું દુઃખ લાગે છે. બે તત્વ છે, રાગ અને જ્ઞાન. રાગમાં કષાય છે તેથી દુઃખભાવ છે, અને જ્ઞાનમાં કષાયનો અભાવ છે, અકષાય ભાવ છે તેથી એમાં સુખ છે. એને સુખે દેખાતું નથી ને દુઃખે દેખાતું નથી. પછી ગમે એટલી માથાફોડ કરે પણ અહીંયા અંદરમાં પ્રેક્ટિકલી જે વિદ્યમાન ભાવો છે એમાં તો તારી પરીક્ષા નથી. શાસ્ત્રના અનેક પ્રકારના કથનના અર્થઘટન તું કરી શકે, એનો ભાવાર્થ નયાર્થ બધું કરી શકે, અને અંદરમાં ચાલતું રાગ અને જ્ઞાન એના એના એની અંદર સુખ અને દુઃખ તત્વ પડ્યું છે એ તને સૂજે નહીં, સમજાય નહીં, કોઈ દિવસે એનો પત્તો થાય. એવો વિષય છે. સીધું અંદર થી જ લેવું પડે એવું છે. બહારના વેગ થી દોડવાની કોઈ જરૂરત નથી, અને બહારની ધમાલ કરવાની પણ કોઈ જરૂર નથી. અંદરમાં જા એમ કે છે. અહીં તો અંદર 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 શબ્દ વારંવાર લઈએ છીએ. અંતરથી રાગના દુઃખનો થાક લાગ્યો નથી. અંદરથી દુઃખનો થાક લાગે તેને અંદરમાં જતા વિસામાનું સ્થાન આત્મા આવે. આમ છે, અંદરથી અંદરથી વાત છે. એમાં શાસ્ત્રના સંગીતમાં ઘણા સંગીત શીખી જાય છે ને. આ કુંડલીના મોક્ષમાં પ્રકાશકમાં વાત છે કે ભાઈ આ રાગની અંદર આટલી માત્રા હોય, હરિગીતમાં આટલી માત્રા હોય, ઉપેન્દ્ર વૃજામાં આટલી માત્રા હોય, શાર્દુલ વિક્રીડિતમાં આટલું હોય, મંદાક્રાંતામાં આટલું હોય, બધું શીખી લઈએ. પણ એ જયારે વાગતો હોય, રાગ કોઈ ગાતો હોય ત્યારે એને ન સમજાય કે આ કયો ચાલે છે. તો ખરેખર એને શીખ્યો છે છતાં ઓળખાણ નથી. એમ રાગમાં દુઃખ છે એમ સમજીને હા પાડી હોય, શીખી લીધું હોય એમના, પણ ચાલતા રાગમાં દુઃખ ન લાગે તો એનું શીખેલું ને કામ નહીં. કાંઈ આગે ચાલવાની જરૂર નથી. આ એક એવો ભૂલ છે, કેમ કે આ ભૂલમાં પ્રશ્ન એ ઉઠાયો છે પ્રશ્નકારે કે અમે તો તત્વનો અભ્યાસ કરીએ છીએ, તત્વજ્ઞાનનું શ્રવણ કરીએ છીએ, તત્વજ્ઞાનનું મનન કરીએ છીએ, તત્વજ્ઞાન સંબંધી શાસ્ત્રો વાંચીએ છતાં સમ્યક દર્શન કેમ થતું નથી? કે આ અંદરની જે પ્રવૃત્તિ છે એ બધી રહી ગઈ ને બહારની પ્રવૃત્તિમાં તું આગળ લીધો, આગળ લીધો નહીં તને એના રસ
ચીડ્યા.
ભાઈ શલ્ય ગરી જશે તને, આમ કરતા કરતા મને થઈ જશે એ તને શલ્ય ચડી જશે. એટલે એમ કે છે કે ભાઈ તું અંદરમાં તપાસ કર, તને દુઃખ લાગવું જોઈએ. અંદરમાં જતા વિસામાનું સ્થાન હાથ આવે છે ક્યારે? કે દુઃખ લાગે છે ત્યારે. જ્યાં સુધી દુઃખ ન લાગે ત્યાં સુધી દુઃખ માટેની એની તપાસ ચાલવી જોઈએ, તે પુરુષાર્થ કરવો જોઈએ. સત્યના શોધવા વાળાને સત્ય મળે નહીં તેમ બનતું નથી. આ વિષય એવો છે કે સત્ય છે એ આત્માનું સત્ય સ્વરૂપને આયા સત્ય કહે છે. સત્ય એટલે શું? આત્માનું જે મૂળ સ્વરૂપ, સત્ય સ્વરૂપ, પરમાત્મ પદ છે તે સત્ય છે. તે ત્રિકાળ સત્તા ધરાવે છે ને, તેથી એને સત્ય કહ્યું છે. તે અંતરનું તત્વ છે, તે સદાય અંતર સંશોધનથી મળે છે, અને ગમે તેટલા બાહ્ય સંશોધનથી તે મળતું નથી. અનંત પ્રકારે બાહ્ય સંશોધન કરે કદી એને મળતું નથી. એટલે એમ કહે છે કે જો કોઈ જીવ અંતર સંશોધનમાં ઉતરે અને એ બરાબર અંતર સંશોધનમાં લાગે તો એને સત્ય મળે નહીં એમ બનતું નથી. એને મળે મળે ને મળે જ એવો સિદ્ધાંત છે.
બરોબર,
એ પણ એક સત્ય છે.
એમ
કેમ છે?
જય હો.